એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો વિશ્લેષણ એકત્ર એઆઈ દ્વારા સંકલિત કરવામાં આવ્યું છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એક એવા મહત્વના તબક્કા પર વાત કરવાના છીએ જેણે ખરેખર સાહિત્યની દિશા જ બદલી નાખી. હા, એ સમયગાળો જેને આપણે મોહનયુગ અથવા તો ગાંધીયુગ તરીકે ઓળખીએ છીએ. અને આપણી ચર્ચાનો આધાર રહેશે વિજયરાય વૈદ્યનું પુસ્તક ગુજરાતી સાહિત્યની રૂપરેખા. એમાંનો એક ખાસ અંશ છે સર્વસામાન્ય દિગ્દર્શન. તો આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ યુગમાં એવું તો શું થયું, શું ખાસ હતું, કયા મુખ્ય પરિબળો હતા જેણે આ યુગને ઘડ્યો, અને વિજયરાય વૈદ્યના મતે ગુજરાતી સાહિત્ય પર એની અસર શી રહી. ચાલો ત્યારે આ રસપ્રદ સાહિત્યિક સફર શરૂ કરીએ. તો આ યુગની શરૂઆત લગભગ 1914-16 આસપાસ ગણાય છે, ખરું ને? અને કહેવાય છે કે બે મુખ્ય ઘટનાઓ બની જેણે આનો પાયો નાખ્યો, એક સાંસ્કૃતિક અને બીજી સાહિત્યિક.
હા, બરાબર. પહેલી અને કદાચ સૌથી વધુ પ્રભાવશાળી ઘટના તો એ હતી કે મોહનદાસ કરમચંદ ગાંધી, મહાત્મા ગાંધી, દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા અને એમની જાહેર પ્રવૃત્તિઓ શરૂ થઈ. એમનામાં એક મતલબ આખા વિશ્વની સંસ્કૃતિને પ્રભાવિત કરવાની ક્ષમતા દેખાતી હતી. અને લગભગ એ જ સમયગાળામાં બીજી મહત્વની ઘટના બની કનૈયાલાલ મુનશી.
હા, મુનશી.
હા, જે પાછળથી ગુજરાતના બહુ જ મોટા ગજાના નવલકથાકાર અને વિચારક બન્યા. એમની શરૂઆતની નવલકથાઓ એ સમયે પ્રકાશિત થવા માંડી અને મુનશીમાં પેલી ગુજરાતની અસ્મિતા જગાડવાની તીવ્ર ઈચ્છા હતી. ગુજરાતની ઓળખ ગરિમા એને ફરીથી સ્થાપિત કરવાની વાત.
અચ્છા, એટલે એક તરફ ગાંધીજીનો વૈશ્વિક પ્રભાવ અને બીજી તરફ મુનશીનો ગુજરાતની અસ્મિતા પર ભાર. પણ એમની કામ કરવાની રીત સાવ જુદી હતી એવું સ્ત્રોતમાં કહ્યું છે.
હા હા, એ મુદ્દો બહુ મહત્વનો છે. જુઓ, ગાંધીજી માટે સત્ય એ જીવનભરનો પ્રયોગ હતો અને એમણે માતૃભાષાને, ખાસ કરીને નવજીવન જેવા એમના પત્રો દ્વારા એને પોતાના વિચારો અને કાર્યો લોકો સુધી પહોંચાડવાનું એક અનિવાર્ય સાધન ગણ્યો. એમણે ભાષા સાથે પણ પ્રયોગો કર્યા, એને વધુ સરળ, વધુ સ્વાભાવિક બનાવી, અને એમની અસર એટલી ઊંડી હતી, એટલી બધી જગ્યાએ ફેલાયેલી હતી કે એ યુગના લગભગ દરેક લેખકના વિચારો પર, એમની લખવાની શૈલી પર,
ભલે તે ગાંધીજીના અનુયાયી હોય કે ન હોય.
હા બિલકુલ, ભલે રાજકીય રીતે સહમત હોય કે ન હોય, કોઈને કોઈ રીતે, ઘણીવાર તો લેખકને પોતાને પણ ખબર ન પડે એટલી સૂક્ષ્મ રીતે એમની અસર પડી.
અને મુનશીનો અભિગમ આનાથી કઈ રીતે જુદો હતો?
મુનશીએ તો જુઓ વધુ સભાનપણે એક ચોક્કસ ધ્યેય સાથે સાહિત્યનો ઉપયોગ કર્યો. શાના માટે? તો કે ગુજરાતની અસ્મિતા જગાડવા માટે. એમના લખાણોમાં, ખાસ કરીને નવલકથાઓ, નાટકો, એમાં ઇતિહાસ અને સંસ્કૃતિ દ્વારા ગુજરાતમાં એક નવો જુસ્સો, નવું ગૌરવ ભરવાનો પ્રયાસ દેખાય છે. સ્ત્રોત એમ પણ નોંધે છે કે ક્યારેક એમના પ્રયાસમાં પ્રચારનો અંશ કદાચ થોડો વધુ પડતો લાગે.
અચ્છા.
પણ તેમ છતાં લગભગ 3 દાયકા સુધી એમણે પોતાની કલમથી ગુજરાતના સાહિત્ય અને વિચાર જગત પર એક મજબૂત પકડ જાળવી રાખી.
એટલે જ કદાચ આ યુગને મોહન યુગ કહેવામાં આવે છે. મુખ્યત્વે તો ગાંધીજીના નામ પરથી, એ તો સ્પષ્ટ છે. પણ પેલો એક રસપ્રદ સંકેત પણ છે ને?
હા, એ બહુ રસપ્રદ વાત છે. કનૈયાલાલ મુનશીના નામનું પહેલું પદ કનૈયા, એ પણ તો શ્રી કૃષ્ણનું જ નામ છે. અને કનૈયાનો એક અર્થ મોહન પણ થાય.
અરે વાહ.
એટલે આમ જુઓ તો આ યુગના નામમાં પરોક્ષ રીતે બંને મુખ્ય પ્રભાવક વ્યક્તિઓનો સમાવેશ થઈ જાય છે. ગાંધીજીની આત્મકથા, સત્યના પ્રયોગો અને મુનશીની ગુજરાતનો નાથ, આ બધી રચનાઓ જાણે આ યુગની ઓળખ બની ગઈ. બંને પોતપોતાની રીતે ગુજરાતના સંસ્કાર ઘડતરમાં બહુ મોટું યોગદાન આપ્યું, સંસ્થાઓ સ્થાપી, લોકોને પ્રેરણા આપી. જોકે સ્ત્રોત એ પણ સ્પષ્ટ કરે છે કે ગાંધીજી અને એમની વિચારધારાનો પ્રભાવ મુનશી કરતાં વધુ વ્યાપક હતો, વધુ મૂળગામી હતો અને લાંબા ગાળે કદાચ વધુ સ્થાયી પણ સાબિત થયો.
આપે ગાંધીજીની વિચારધારાની વાત કરી, મુનશીએ એમના પુસ્તક ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચરમાં આજે ગાંધી પ્રભાવિત જીવન દ્રષ્ટિ છે એને આર્ય સંસ્કારિતાની વિજય સિદ્ધિ એવું નામ આપ્યું છે. આ આર્ય શબ્દ અહીં કયા અર્થમાં લેવાનો? સ્ત્રોત શું કહે છે?
હા જુઓ, અહીં આર્ય શબ્દનો અર્થ કોઈ જાતિ કે વંશ માટે બિલકુલ નથી. એ ખાસ સ્પષ્ટ કરવું પડે. સ્ત્રોત પ્રમાણે એનો અર્થ બહુ વિશાળ છે, સાંસ્કૃતિક છે. શુદ્ધ ગાંધી દર્શન એટલે શું? તો કે આત્મોપમ્ય, એટલે કે બધા જીવોને પોતાના જેવા જ ગણવા અને એ રીતે જીવવું.
એટલે જીવવાની રીત.
બરાબર. આ ખાલી વાતો કરવાની કે ચર્ચા કરવાની બાબત નથી, આ તો જીવનમાં ઉતારવાની, આચરણમાં મૂકવાની તપસ્યા છે. એમાં નિસીમ ઉદાત્તતા જોઈએ, ભાવનાને વ્યવહારમાં ઉતારવાની પ્રતિબદ્ધતા જોઈએ. અને આ દર્શન બન્યું કેવી રીતે? તો સ્ત્રોત સમજાવે છે કે એમાં ભારતીય પરંપરાના શ્રેષ્ઠ તત્વો છે, ગીતાનો કર્મયોગ, વૈષ્ણવ ધર્મની કરુણા, જૈન ધર્મની અહિંસા
અને પશ્ચિમના વિચારો પણ.
હા, સાથે સાથે પશ્ચિમના લોકશાહીના આદર્શો, પણ તેની સફળતા અને નિષ્ફળતા બંનેમાંથી શીખીને, અને ટોલ્સ્ટોય, રસ્કિન, થોરો જેવા પશ્ચિમી ચિંતકોના વિચારો પણ એમાં સમાયેલા છે. એટલે એમ કહી શકાય કે આ પૂર્વ અને પશ્ચિમના ઉત્તમ તત્વોનું એક અનોખું મિશ્રણ છે, જે ગાંધીજી જેવા કર્મવીરે પોતાના જીવન દ્વારા સિદ્ધ કરી બતાવ્યું.
તો આટલી શક્તિશાળી અને નવી જીવનદૃષ્ટિની અસર ગુજરાતી સમાજ અને ખાસ તો આપણા સાહિત્ય પર કેવી પડી? શું એણે જૂનું બધું તોડી નાખ્યું કે પછી કંઈક નવું ઘડ્યું?
સ્ત્રોત કહે છે કે એની અસર બેવડી હતી. એ પ્રક્ષોભકર્પણ હતી, એટલે કે જે જૂનું હતું તેને હજમચાવી નાખનાર, ખળબળાટ મચાવનાર અને સંવિધાયક પણ હતી, એટલે કે નવું નિર્માણ કરનાર, ઘડતર કરનાર.
અચ્છા, બંને રીતે.
હા, એની મુખ્ય અસરો જોઈએ તો પહેલું, લોકોમાં અને ખાસ કરીને લેખકોમાં આત્મભાન જાગ્યું.
પોતાની જાત વિશેની સભાનતા.
હા, પોતાની ભાષા, પોતાની સંસ્કૃતિ, પોતાની શક્તિઓ, મર્યાદાઓ, એના વિશે એક નવી જાગૃતિ આવી. એટલે થયું શું કે સાહિત્યમાં પશ્ચિમનું આંધળું અનુકરણ ઓછું થયું અને પોતાની સ્વદેશી દૃષ્ટિ વિકસવા લાગી. બીજું, ગાંધીજીના પ્રભાવથી સમાજમાં જે વર્ગભેદ હતા, ઊંચ નીચના ભેદભાવ, એ ઓછા થવા તરફ ગયા.
હા, એ તો મોટો ફેરફાર કહેવાય.
બહુ મોટો. અને એના કારણે સાહિત્યકારોનું વિશ્વ પણ મોટું થયું. હવે એ લોકો ખાલી ભદ્ર વર્ગ કે શહેરી જીવનની વાતો નહોતા કરતા, પણ ગામડા, ગરીબો, દલિતો, સ્ત્રીઓ, સમાજના બધા વર્ગોના અનુભવોને વાંચા મળવા લાગી.
એટલે કહી શકાય કે સાહિત્ય વધુ લોકતાંત્રિક બન્યું, વધુ લોકો સુધી પહોંચ્યું.
હા, ચોક્કસ એવું કહી શકાય. અને એની સાથે જ જીવનનું આ ફલક મોટું થયું એટલે સાહિત્યમાં વિષયોની વિવિધતા પણ આવી. નવા નવા વિષયો પર લખવા માંડ્યું. પરંપરાને સાચવીને પણ નવીનતા પ્રત્યે પ્રેમ અને પ્રયોગ કરવાની હિંમત વધી. સાહિત્ય વધુ વાસ્તવિક બન્યું. જીવનની જે કઠોર સચ્ચાઈઓ છે એનું પણ ચિત્રણ થવા લાગ્યું. પણ એક વાત ખાસ નોંધવા જેવી છે. આ વાસ્તવવાદ શુષ્ક નહોતો, મતલબ એની સાથે એક પ્રકારની ભાવનામયતા પણ જોડાયેલી હતી.
અચ્છા, પણ કેવી ભાવનામયતા? લાગણીવેળા જેવી નહીં?
ના ના, એ લાગણીવેળા કે અતિશયોક્તિવાળી નહીં, પણ વાસ્તવિકતા સાથે બંધ બેસતી, જેને સ્ત્રોતમાં અનુર્મિલ ભાવનામયતા કહી છે, એટલે કે સહજ, સ્વાભાવિક ભાવના.
અને ભાષા અને શૈલી પર શું અસર થઈ આ બધાની?
કે પણ બહુ મહત્વનું છે. લોકોમાં અને લેખકોમાં કંઈક નવું કરવાની સાહસિકતા અને આસપાસના જગતને જાણવાની કૌતુકપ્રિયતા વધી. આનો સીધો પ્રભાવ ભાષા અને શૈલી પર પડ્યો. પંડિકાઈનો ભાર, અલંકારોની જટિલતા, એ બધું ઓછું થયું. ભાષા મુક્ત થઈ નવી, સરળ પણ જોમવાળી, ગૌરવપૂર્ણ અને જુદા જુદા પ્રકારની શૈલીઓ વિકસી. ગદ્ય વધુ સીધું, સ્પષ્ટ અને સરળ બન્યું, જેથી સામાન્ય વાચક પણ સહેલાઈથી સમજી શકે અને માણી શકે.
આ બધી અસરો તો ઘણી મોટી લાગે છે, પણ શું આપણે એમ માની લેવાનું કે આ બધું ફક્ત ને ફક્ત ગાંધીજીના કારણે જ થયું કે પછી બીજા પરિબળો પણ હતા એ સમયે?
ના ના, સ્ત્રોત બહુ સ્પષ્ટ છે આ બાબતે. ગાંધીજીનો પ્રભાવ કેન્દ્રમાં જરૂર હતો, પણ એ એકમાત્ર કારણ નહોતું. જુઓ, દેશમાં સ્વતંત્રતા સંગ્રામ ચાલી રહ્યો હતો, બીજા સામાજિક સુધારણાના આંદોલનો પણ હતા, એ બધાનો પણ મોટો ફાળો હતો. અને સાથે સાથે દુનિયામાં પણ મોટા ફેરફારો થઈ રહ્યા હતા. પહેલું વિશ્વયુદ્ધ, પછી બીજું વિશ્વયુદ્ધ, દુનિયાભરમાં રાષ્ટ્રોના આત્મનિર્ણયની ભાવના જાગી હતી. રશિયન ક્રાંતિ થઈ, સામ્યવાદી વિચારધારાનો પ્રસાર થયો.
હા, વૈશ્વિક સ્તરે પણ ઘણું બધું બની રહ્યું હતું.
બરાબર. આ બધા વૈશ્વિક પ્રવાહોની અસર પણ ભારતીય અને ગુજરાતી વિચાર જગત પર પડી રહી હતી. એટલે 1915-20, પછી 1930 અને 1940ના દાયકામાં જે સંવેદનશીલ અને વિચારશીલ ગુજરાતી લેખકો અને બુદ્ધિજીવીઓ હતા એમણે આ બધા પ્રભાવોને ઝીલ્યા અને એમાંથી આ નવા યુગનો લેખક વર્ગ તૈયાર થયો. એમનું સાહિત્ય એ સમયના ગુજરાતી સમાજના મનનું પ્રતિબિંબ પણ છે અને અમુક અંશે એને ઘડનારું બળ પણ બન્યું.
એટલે એમ કહી શકાય કે આ યુગનું સાહિત્ય એના સમયનો એક જીવંત દસ્તાવેજ છે, ભલે ભવિષ્યમાં એની કલાત્મકતા પર કોઈ પ્રશ્નો ઉઠાવે.
હા, સ્ત્રોત લગભગ એવું જ કહે છે. ભવિષ્યના વિવેચકો કદાચ એની સ્થાયી કલાત્મકતાની ચર્ચા કરે, પણ રાષ્ટ્રના ઉત્થાનમાં એના ઘડતરમાં એ સાહિત્યનો જે ફાળો હતો અને એણે જે નવા રસ્તા ખોલ્યા એનું ઐતિહાસિક મહત્ત્વ તો સ્વીકારવું જ પડે. કેટલાક નવા પ્રસ્થાનો તો હંમેશા યાદ રહેશે.
આપણે શરૂઆતમાં પહેલી જોવાની દ્રષ્ટિ બદલાય એની વાત કરી હતી. સ્ત્રોતમાં નર્મદયોગ, ગોવર્ધનયોગ અને આ મોહનયુગની સરખામણી આ જોવાની દ્રષ્ટિના રૂપકથી બહુ સરસ રીતે સમજાવી છે. એ શું છે બરાબર?
હા, એ સરખામણી આખા યુગના સ્વભાવને સમજવા માટે બહુ મહત્વની છે. સ્ત્રોત બહુ સરળ વાતચીતની ભાષામાં સમજાવે છે કે નર્મદયુગ લગભગ 1850થી 1885 સુધીનો ગાળો એ મુખ્યત્વે ફરતું જોતો હતો,
એટલે કે આજુબાજુ.
હા, તત્કાલીન સામાજિક સમસ્યાઓ, રાજકીય સ્થિતિ, સુધારાની જરૂરિયાત, એના પર મુખ્ય ધ્યાન હતું.
પછી આવ્યો ગોવર્ધનયુગ, લગભગ 1885થી 1915. એ ફરતું તો જોતો જ હતો, પણ સાથે સાથે ઊંચું પણ જોતો હતો.
ઊંચું એટલે
આદર્શો તરફ. બરાબર. આદર્શો, શાશ્વત મૂલ્યો, તત્વચિંતન, અને પાછું પણ જોતો હતો, એટલે કે ઇતિહાસ, ભવ્ય ભૂતકાળ, પરંપરા તરફ. એમાં વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યના આદર્શોનો સમન્વય કરવાનો પ્રયાસ હતો. અને હવે આવ્યો મૌનયુગ, લગભગ 1915 પછી. આ યુગ સૌથી વધારે ફરતું જોતો હતો વર્તમાન સમાજ, એની વાસ્તવિકતાઓ, એની સમસ્યાઓ, એની શક્યતાઓ, એના પર મુખ્ય કેન્દ્ર હતું. એણે સીધું પણ જોયું.
સીધું એટલે ધ્યેય તરફ.
હા, ચોક્કસ ધ્યેય તરફ, રાષ્ટ્ર નિર્માણ જેવા ભવિષ્યના લક્ષ્યો તરફ. અને પાછું એટલે કે ભૂતકાળ તરફ જોયું, પણ કેટલું? તો કે વર્તમાનને સમજવા અને ભવિષ્યને ઘડવા માટે જે જરૂરી બોધપાઠ મળે એટલું જ. અને ઊંચું એટલે કે આદર્શો કે આધ્યાત્મિકતા તરફ, એ પણ એટલું જ જોયું જેટલું એની આ વર્તમાન અને ધ્યેયલક્ષી દૃષ્ટિ સાથે બંધ બેસતું હોય.
ઓહો, આ તો બહુ જ સ્પષ્ટ ચિત્ર ઊભું કરે છે. આનો મતલબ એ થયો કે મોહનયુગના લેખકો માટે વર્તમાનની નક્કર વાસ્તવિકતા અને ભવિષ્યના ચોક્કસ ધ્યેયો જ મુખ્ય હતા, ઇતિહાસ અને આદર્શોનું મહત્ત્વ ઓછું.
ઓછું કદાચ ન કહીએ, પણ એમ કહી શકાય કે ઇતિહાસ અને ભાવના દર્શનનો ઉપયોગ તેઓ મુખ્યત્વે પોતાની આ વર્તમાનલક્ષી અને ધ્યેયલક્ષી દૃષ્ટિને ટેકો આપવા કે બળ આપવા માટે જ કરતા હતા. તેઓ નક્કર વાસ્તવિકતાના પ્રેમી હતા અને ધ્યેય તરફ નજર રાખતા હતા. આના કારણે સ્ત્રોત કહે છે એમ સાહિત્યમાં એક નવી તાજગી આવી, જીવંતતા આવી, દૃષ્ટિ વિશાળ બની.
પણ
એનો બીજો પાસો એ હતો કે ગોવર્ધન યુગના સાહિત્યમાં જે પ્રકારની ભવ્યતા હતી, ચિંતનનું ઊંડાણ હતું, કલાનો જે વૈભવ હતો, એની થોડી કમી આ યુગના સાહિત્યમાં સામાન્ય રીતે વર્તાય.
પણ એનો અર્થ એવો તો નહીં ને કે આ યુગમાં ઊંડાણવાળું કે ઉત્તમ કલાત્મક સાહિત્ય રચાયું જ નહીં? સ્ત્રોત શું કહે છે એ વિશે?
ના ના, એવું બિલકુલ નથી. સ્ત્રોત એ બાબતે સ્પષ્ટ છે. ગાંધીજી, કાકા સાહેબ કાલેલકર જેમના નિબંધો અદ્ભુત છે, ધૂમકેતુ, ટૂંકી વાર્તાના બાદશાહ, કવિ પૂજાલાલ અને ખાસ કરીને ઉમાશંકર જોશી અને સુંદરમ,
હા એ મોટા નામો છે,
આવા ટોચના કવિ લેખકોની કૃતિઓમાં ભવ્યતા, ઊંડાણ અને કલાત્મકતાના દર્શન ચોક્કસ થાય છે. પણ મુદ્દો એ છે કે આ ગુણો એ યુગના સાહિત્યનો મુખ્ય પ્રવાહ નહોતો, વ્યાપક સૂર નહોતો. યુગનો મુખ્ય ઝોક તો વાસ્તવિકતા, સામાજિક ચિંતન અને સરળ અભિવ્યક્તિ તરફ જ વધુ હતો. અને સ્ત્રોત એ પણ ઉમેરે છે કે આ ફેરફાર કદાચ જરૂરી પણ હતો, કારણ કે ગોવર્ધન યુગનો જે આદર્શવાદ હતો, ભાવના પ્રધાનતા હતી, એ 1910-15 આવતા સુધીમાં થોડી થાકેલી, પુનરાવર્તિત થતી લાગતી હતી. નવા યુગ માટે નવી દિશા જોઈતી હતી.
અને એ પણ મહત્વનું છે કે જૂની પેઢીના જે મોટા સાક્ષરો હતા એમણે આ નવા પ્રવાહને આવકાર્યો હતો, વિરોધ નહોતો કર્યો.
હા, એ બહુ જ મહત્વની વાત છે. ગોવર્ધન યુગના દિગ્ગજ વિદ્વાનો જેમ કે આનંદશંકર ધ્રુવ, બળવંતરાય ઠાકોર, જેઓ પોતે કવિતામાં પ્રયોગશીલતાના હિમાયતી હતા, નરસિંહરાવ દિવેટિયા, આ બધાએ નવા યુગના લેખકોને અને એમના પ્રયત્નોને પ્રોત્સાહન આપ્યું. એટલું જ નહીં, નાનાલાલ ગુજરાતનો તપસ્વીવાળા અને ખબરદાર ભારતનો ટંકાર જેવા કાવ્યો આપનાર જેવા આગલી પેઢીના કવિઓએ પણ આ નવા યુગમાં સક્રિય રહીને યોગદાન આપ્યું. એટલે આ બદલાવ બહુ સહજ રીતે આવ્યો, સ્વીકારાયો.
તો હવે આપણે એ જોઈએ કે આ જે નવી દ્રષ્ટિ આવી, ફરતું અને સીધું જોવાની, એના પરિણામે કયા સાહિત્ય સ્વરૂપો વધારે ખીલ્યા અને કયા મુખ્ય સર્જકોએ એમાં મોટું યોગદાન આપ્યું. સ્ત્રોત આ વિશે શું કહે છે?
સ્ત્રોત મુજબ આ નવી દ્રષ્ટિએ લગભગ બધા જ મુખ્ય સાહિત્ય સ્વરૂપો પર અસર કરી અને તેમાં નવું જીવન પૂર્યું. કેટલાક સ્વરૂપો તો આ યુગમાં ખાસ વિકસ્યા, જેમ કે સામાજિક નવલકથા કદાચ સૌથી વધુ લોકપ્રિય બની. કનૈયાલાલ મુનશી, રમણલાલ વ દેસાઈ જેમની નવલકથાઓ તો ખૂબ જ વંચાઈ, ચુનીલાલ વ શાહ, આ બધા લેખકોએ એ સમયના સમાજના પ્રશ્નો, આશાઓ, સંઘર્ષોને વાર્તામાં વણ્યા.
અને ટૂંકી વાર્તા અને નાટક.
હા, નવલિકા એટલે કે ટૂંકી વાર્તા અને એકાંકી નાટક અંક તરીકે પણ ઓળખાયું. આ બંને સ્વરૂપો આ યુગમાં ખૂબ જ વિકસ્યા. ધૂમકેતુ તો ટૂંકી વાર્તાના સમ્રાટ ગણાયા. એમની સાથે ધનસુખલાલ મહેતા, રામનારાયણ વી પાઠક, દ્વિરેફ જેવા વાર્તાકારો અને બટુભાઈ ઉમરવાડિયા, ચંદ્રવદન મહેતા, લીલાવતી મુનશી જેવા નાટ્યકારોએ આ સ્વરૂપોને ખૂબ સમૃદ્ધ કર્યા. કવિતામાં પણ નવો અવાજ સંભળાયો. ગાંધીવાદી મૂલ્યો, રાષ્ટ્રપ્રેમ, પ્રકૃતિ, માનવ સંવેદના, આવા વિષયો પર પૂજાલાલ, ઉમાશંકર જોશી, સુંદરમ, સ્નેહરશ્મિ, ત્રિભુવન વ્યાસ, કૃષ્ણલાલ શ્રીધરાણી, ઇન્દુલાલ ગાંધી, મનસુખલાલ ઝવેરી, સુંદરજી બેટાઈ, ઘણા કવિઓએ મહત્વની રચનાઓ આપી.
અને મેઘાણી.
હા, ઝવેરચંદ મેઘાણીએ લોકગીતો અને શૌર્યગીતો દ્વારા એક અલગ જ રંગ જમાવ્યો. એમનું પ્રદાન પણ અનન્ય છે. પછી લલિત નિબંધ અને પ્રવાસ વર્ણન. આ ક્ષેત્રે કાકાસાહેબ કાલેલકરનું નામ સૌથી મોખરે આવે. એમની શૈલી કેટલી સહજ, પ્રવાહી અને પ્રકૃતિ અને સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ એમના લખાણોમાં છલકાય. જયેન્દ્રરાય દુર્કાળ અને રમૂજ લેખક જ્યોતિન્દ્ર દવેએ પણ આ ક્ષેત્રે સારું કામ કર્યું. અને હા, ગાંધીજી અને મહાદેવભાઈ દેસાઈના લખાણોમાં પણ ગદ્યની સરળતા અને લાલિત્ય જોવા મળે છે.
અને એક બહુ જ મહત્વનું ક્ષેત્ર જે ખરેખર આ યુગની જ દેન ગણાય છે, બાલ સાહિત્ય. એના વિશે સ્ત્રોત શું ખાસ નોંધ લે છે?
ચોક્કસ. સ્ત્રોત ભારપૂર્વક કહે છે કે બાલ સાહિત્યનું પદ્ધતિસર અને મોટા પ્રમાણમાં ખેડાણ આ યુગમાં જ શરૂ થયું. ગિજુભાઈ બધેકા તો આ ક્ષેત્રના ભીષ્મ પિતામહ કહેવાય. એમણે અને એમના સાથીઓ જેમ કે તારાબેન મોડક, હરભાઈ ત્રિવેદી, હંસાબેન મહેતા, નૃસિંહપ્રસાદ ભટ્ટ, જુગતરામ દવે, આ બધાએ બાળકોના મનને સમજીને એમની ભાષામાં એમને ગમે એવું અને છતાં કંઈક શીખવે એવું સાહિત્ય બનાવ્યું.
અને સંસ્થાઓએ પણ ભાગ ભજવ્યો ને?
હા, બિલકુલ. કુમાર કાર્યાલય, બાલજીવન, ગાંડીવ જેવા સામયિકો અને સંસ્થાઓએ આ પ્રવૃત્તિને ખૂબ જ વેગ આપ્યો. અને આનાથી ફક્ત બાળકો જ નહીં પણ ઓછું ભણેલી સ્ત્રીઓ માટે પણ વાંચવાની સામગ્રી મળી અને આપણી જૂની લોકવાર્તાઓ અને ગીતો પણ સચવાયા.
હા, આ તો થઈ લલિત સાહિત્ય અને બાલ સાહિત્યની વાત. પણ શું ગંભીર, વૈચારિક કે શાસ્ત્રીય પ્રકારનું સાહિત્ય સાવ બંધ થઈ ગયું તો આ યુગમાં?
ના, બંધ તો નહોતું થયું. પણ સ્ત્રોત એવું સૂચવે છે કે ગોવર્ધન યુગની સરખામણીમાં એનું પ્રમાણ થોડું ઓછું હતું. કારણ કે યુગનો મુખ્ય ભાર સામાજિક પ્રવૃત્તિ અને વર્તમાન પર વધુ હતો. તેમ છતાં કેટલાક મહત્વના ક્ષેત્રોમાં પાયાનું કામ થયું છે, જેમ કે ધર્મ અને તત્વજ્ઞાન. ગાંધીજીના પોતાના લખાણો તો ખરા જ, પણ કિશોરલાલ મશરૂવાળા જેવા સ્વતંત્ર ચિંતકોએ ધર્મ અને નીતિશાસ્ત્ર પર ઊંડો વિચાર રજૂ કર્યો. અંબાલાલ પુરાણીએ શ્રી અરવિંદના પૂર્ણ યોગદર્શનનો ગુજરાતીમાં પરિચય કરાવ્યો. ઇતિહાસ, ભાષા અને સાહિત્ય સંશોધનમાં મુનિ જીનવિજયજી અને દુર્ગાશંકર શાસ્ત્રી જેવા વિદ્વાનોએ પ્રાચીન હસ્તપ્રતો અને શિલાલેખો પર સંશોધન કર્યું.
હા, એ પણ જરૂરી હતું.
પછી નગર વિકાસ જેવા વિષયો પર રત્નમણી રાવ જોટે જેવા અભ્યાસીઓએ અમદાવાદ જેવા શહેરોના ઇતિહાસ અને સ્થાપત્યનો અભ્યાસ કર્યો. વિવેચન ક્ષેત્રે પણ કામ થયું. વિશ્વનાથ ભટ્ટ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, રામનારાયણ પાઠક જેઓ સર્જક પણ હતા, નવલરામ ત્રિવેદી જેવા વિવેચકોએ સાહિત્યનું મૂલ્યાંકન અને સિદ્ધાંત ચર્ચા આગળ વધારી. અને બીજા ક્ષેત્રો પણ હતા. શિક્ષણશાસ્ત્ર, ખાદી જેવા ઉદ્યોગો વિશે પુસ્તકો લખાયા, સંદર્ભ ગ્રંથો તૈયાર થયા. સાર્થ જોડણી કોષ કેટલો ઉપયોગી છે! ગ્રંથ અને ગ્રંથકાર, પૌરાણિક કોષ, પારિભાષિક કોષ, વિશ્વદર્શન.
હા, આ બધું તો પાયાનું કામ કહેવાય.
બરાબર. આ બધું બતાવે છે કે સાંસ્કૃતિક અભ્યાસ અને જ્ઞાનના પ્રસારની સાવ ઉપેક્ષા નહોતી થઈ, ભલે મુખ્ય ઝોક બીજે હતો.
અદ્ભુત! આટલી સરસ અને વિસ્તૃત ચર્ચા પછી જો આપણે મોહનયુગ વિશેની મુખ્ય બાબતો ટૂંકમાં તારવવી હોય તો વિજયરાય વૈદ્યના વિશ્લેષણના આધારે કયા ત્રણ મુદ્દા સૌથી મહત્વના ગણાય?
હા, ચોક્કસ. ત્રણ મુખ્ય તારણો આ રીતે આપી શકાય. એક, બે મુખ્ય પ્રભાવ. આ યુગ લગભગ 1915થી શરૂ, મુખ્યત્વે બે મોટી વ્યક્તિઓના પ્રભાવ નીચે ઘડાયો. મોહનદાસ ગાંધી, જેમણે નૈતિક બળ, નવી જીવનદૃષ્ટિ આપી અને ભાષા પર બહુ સૂક્ષ્મ પણ વ્યાપક અસર કરી, અને બીજા કનૈયાલાલ મુનશી, જેમણે સાહિત્ય દ્વારા ગુજરાતની અસ્મિતા જગાડવાનો એક સભાન અને મોટો પ્રયાસ કર્યો. બે, નવી દૃષ્ટિ, નવું સાહિત્ય. ગાંધીવાદી દર્શને, જે પૂર્વ પશ્ચિમના વિચારોનું મિશ્રણ હતું અને કર્મ તથા સત્ય પર ભાર મૂકતું હતું, સાહિત્યને વાસ્તવવાદ, સામાજિક જાગૃતિ, વિષયોની વિવિધતા અને સરળ પ્રવાહી શૈલીઓ તરફ વાળ્યું. સાહિત્ય વધુ જીવનની નજીક આવ્યું. ત્રણ, યુગનું સર્વયું. આ યુગનું સાહિત્ય જીવંત હતું, વર્તમાન સાથે જોડાયેલું હતું અને ભવિષ્ય તરફ નજર રાખતું હતું. એણે ઘણા નવા સ્વરૂપો અને ક્ષેત્રો, ખાસ કરીને બાલ સાહિત્ય, એનું મહત્વનું ખેડાણ કર્યું. જોકે ગોવર્ધન યુગની સરખામણીમાં એમાં સરેરાશ ભવ્યતા, ઊંડાણ અને શાસ્ત્રીય કલાત્મકતાની કદાચ થોડી ઉણપ જોવા મળે, પણ એણે ગુજરાતી સાહિત્યને એક નવો વળાંક, નવી દિશા અને નવી ઊર્જા ચોક્કસ આપી.
ખરેખર ગુજરાતી સાહિત્યના ઇતિહાસનો એક અત્યંત મહત્વનો અને પરિવર્તન લાવનારો તબક્કો. આ યુગના વારસા વિશે વિચારતા સ્ત્રોતના આધારે કોઈ એવો છેલ્લો વિચાર છે જે આપણને થોડું વધુ ઊંડાણપૂર્વક વિચારવા માટે પ્રેરણા આપે?
હા, એક વિચાર પેલી જોવાની દૃષ્ટિવાળી વાત પરથી જ આવે છે. કદાચ આ વિચારી શકાય, આ યુગે મુખ્યત્વે ફરતું એટલે કે વર્તમાન અને સીધું એટલે કે ભવિષ્ય ધ્યેય જોયું. હવે વર્તમાન અને ભવિષ્ય પર આટલું બધું ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે અને એ સમયની જરૂરિયાત પણ હશે કદાચ, પણ ક્યાંક પાછું જોવાની દૃષ્ટિ એટલે કે ઇતિહાસ, પરંપરાનું ઊંડું અધ્યયન અને ઊંચું જોવાની દૃષ્ટિ એટલે કે શાશ્વત મૂલ્યો, તત્વચિંતન, નિરપેક્ષ કલા થોડી નબળી પડી હશે.
એ શક્ય છે.
શું આ ભવિષ્ય તરફની દોટમાં, એ ઊર્જામાં અજાણતા જ બીજા કેટલાક મૂલ્યવાન દૃષ્ટિકોણ થોડા હાંશિયામાં ધકેલાઈ ગયા હશે, જેની અસર કદાચ પછી લાંબા ગાળે વર્તાઈ હોય? આ એક વિચારવા જેવો મુદ્દો જરૂર છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.